सेवा भक्ति, अर्चन भक्ति जेने दास्य भक्ति कहेवामां आवे छे। ये दास्य भक्ति ने सेवा भक्ति, स्मरण भक्ति पण थाय, पण आ छे दास्य भक्ति। लक्ष्मण दास जी महाराज ने कि बापजी गुरु महाराज हूं तो आपनो दास छु, अने दास नु लक्षण केटलो सरस महाराजे जणाव्यु छे, એના જેવી વ્યાખ્યા ક્યાંય નહીં મળે કે સેવકની વ્યાખ્યા। મોટપણું ના ઈચ્છે એવા દાસ ક્યાંથી મળે જેને વૈકુંઠનાથ ઈચ્છે। સહેજે મોટાઈ તો હોદે જ નહીં, નહીતર આપણે અમથામ થાય સેવા કરતા સેવા સેવામાંથી મોટી શોધીએ, મને મોટી મળે છે। જો મોટી ના મળતી હોય સેવા મૂકી દઈએ, એને ના ભી આપણે નથી કરવી। પણ નિર્માનપણું અને કેટલો સરસ ભાવ, મોટપણું ના ઈચ્છે, તો સેવા ભક્તિ એ એવી મહાન છે, એવી ગહન છે કે ભગવાનને પણ એને વશ થઈ જવું પડે, પ્રસન્ન થવું પડે। લક્ષ્મણદાસજી મહારાજે માત્ર સેવા જ કરી છે, અને સેવાના પરિણામમાં બ્રહ્માનંદમ ગતો યથા, જાણે બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો હોય, અને જે આનંદ થાય એવો આનંદ લક્ષ્મણદાસજી મહારાજ અનુભવી રહ્યા છે। સેમાંથી? માત્ર સેવા દાસ્ય ભક્તિમાંથી। અને પરંપરા પણ ભલે જય મહારાજ નું નામ જે હશે, પણ પોતાનું નામ તો લક્ષ્મણદાસ, બધાને દાસ્ય ભક્તિ આપીને પરંપરા દાસમાં આવી। તો અહિયાં આગળી સેવા ભક્તિનું દાસ્ય ભક્તિનું મહાતમ આપણને લક્ષ્મણદાસજી મહારાજે બતાવ્યું। જોવા હૃદયપૂર્વક જેટલી સેવા કરશો ને એટલી જ મને જે પ્રાપ્ત થયું છે એ તમને બધાને મળશે। તો જો જય મહારાજની આવી સુંદર કૃપા થતી હોય, વિદવત્તાથી નહીં, કોઈ હોશિયારીથી બુદ્ધિથી નહીં, આવડતથી નહીં, માત્ર સેવા સિવાય કશું જ, હા વિદવત્તાની આવશ્યકતા પડે, પણ છતાંય સેવા એથી આગળ નીકળી જાય છે। તો આમ જય મહારાજે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી, લે લઈ લે માગી લે, ત્યારે જે જોઈએ તે માગી લઈને આપવા માટે તૈયાર છે। હવે આવું કોને કહી શકાય, કોણ કહી શકે? પોતાનું હોય એને કહેવાય એટલે અતિજોરી નીચાવી, અને જે આપી કોણ શકે કે જે પોતાનું છે એ આપી શકે, બધા લઈ પણ ન શકે, આપી પણ ન શકાય। અને બીજાને અપાય પણ નહીં એવું, આટલી ઉદાર આટલી છૂટ કોને અપાય? જે પોતાનું હોય એને જ આપી શકાય, બીજાને આટલી ઉદારતા ના આપી શકાય, એને તો કે લે ભાઈ આટલું જા સમજીને જતો રે। પણ પોતાનું હોય તો શું જોઈએ છે કે ને, લે જે જે જોઈએ તો લઈ લે આમાંથી। જય મહારાજે શું કહ્યું? જે જોઈએ તે યત્તે મનસી વર્તતે, તારા મનની અંદર જે કોઈ ઈચ્છા હોય તે માંગી લે, કહો। આવું વચન કોઈને અપાય ખરું બીજાને? પણ જય મહારાજે સુપાત્ર શિષ્યને હૃદયપૂર્વક બધા જ બારણા ખોલી નાખીને જે જોઈએ તે ઉત્સાહથી માંગી લે. જો આટલા સરસ ભાવો સહિત જે મારા ભક્તિને અને સેવાને નેવાજી રહ્યા છે, ભલે લક્ષ્મણદાસજી મહારાજે કોઈ અપેક્ષા ન રાખી હોય, પણ જે મહારાજે કોઈ ઉપેક્ષા નથી કરી, સહેજ પણ આપ્યું છે, ઉદારતાથી આપ્યું છે. અને કેટલા હૃદયપૂર્વક ખુલ્લા મનથી કહ્યું, કેટલા ખુલ્લા મનથી કહી દીધું અને ઉદારતા બતાવી ખરી. પણ માગનારો અધિકારી જેવો હોય ને એ પ્રમાણે એને કહેવાય, તું માગ અને આટલું માગજે. પણ અહિયાં તો કોઈ પણ મર્યાદા કે નિયમમાં બાંધ્યા સિવાય સંપૂર્ણ મુક્ત રીતે કહ્યું માગ, અને માગનારે પણ સંયમ કેટલો રાખ્યો છે. જેને જોઈએ છે વરમ ઋણીશ્વ, માંગી લે, ઋણીશ્વ લઈ લે, જે મન ઈચ્છા હોય. ઇતિ વાક્યમ ગુરુ શ્રુત્વા, ગુરુ મહારાજની આ વાત, આ શબ્દો સાંભળીને લક્ષ્મણદાસજી મહારાજ બોલ્યા કે આપ પ્રસન્ન તો છો ને, પ્રસન્ન યોગીશા, અને આપ મુક્ત મન તો છો ને આપવા માટે. તો બસ બીજું કઈ નહીં, આપના ચરણોની ભક્તિ મારા હૃદયમાં હંમેશા બની રહે, દરેક વિચારે જય મહારાજની ભક્તિ ન છૂટે. એ તો વિચાર ભક્તિ ક્યાંક રહી જાય, વિચારો ક્યાંક ચાલતા હોય. તો જેટલા જેટલા વિચારો થતા હોય એટલા એટલા વિચારોની અંદર માત્ર આપની ભક્તિ જ જોઈએ છે. તો મહારાજે પણ કહ્યું, જા ભક્તિર ભવિષ્યતિ તાત એ તાત એ વત્સ, દીકરા પુત્ર ભક્તિ આપી તને જા. જો ભક્તિ આપી દીધા પછીથી, અને કઈ ભક્તિ આપી, શ્રેષ્ઠ ભક્તિ આપી, દુર્લભાંશ ચાન્ય દેહી નામ, આ ધરતી ઉપરના લોકોને ન મળી હોય એવા પ્રકારની ભક્તિ તને આપું છું. ભક્તિર ભવિષ્યતિ તાત દુર્લભાંશ ચાન્ય દેહી નામ, માનવ જાતમાં મનુષ્ય તરીકે અવતરેલા બધા માણસોને ની અંદર સૌથી ઊંચામાં ઊંચી ભક્તિ એ તને આપું છું. ભક્તિ તો આપી દીધી, આપણે ઘરમાં દીકરાને ક્યાંક કામ સોંપીએ કે આટલું આપો ને, અને લાયક હોય, પ્રસન્નતા હોય, તેમ આવી એટલે ઉપરથી આ બીજું લઈ જા, આ પણ જોડે લઈ જા, આટલું એમ પ્રેમથી ઉદારતાથી આપીશું. કેમ, પોતાનું સ્વજન છે ને. એમ જય મહારાજે પણ ભક્તિ તો શ્રેષ્ઠ ભક્તિ આપી. મયા તે કથિતો યોગ સોપિત ત્વયી ભવિષ્યતિ, મારો જે આપેલો યોગ છે ને એ પણ તને ફળશે જા. વધારાનું આપ્યું લક્ષ્મણદાસજીએ, માગ્યું ભક્તિમ શ્યાન મે ભવે ભવે, આપી દીધું, બસ ઉપરથી લઈ જા વધારાનું. મયા તે કથિતો યોગ, મેં કહેલો જે યોગ છે, યોગ એટલે આત્માનુસંધાન, એ પણ તને પ્રાપ્ત થઈ ગયું જા. એટલે જે મહારાજ તો યોગેન્દ્ર યોગેશ્વર છે ને, અને પોતાનું હતું ઐશ્વર્ય હતું, ઐશ્વર્ય પણ લક્ષ્મણદાસજીને આપી દીધું. પિતા પોતાનું સંપૂર્ણ ઐશ્વર્ય પોતાના વારસદાર તરીકે પુત્રને આપે, ધન સંપત્તિ. એમ સદગુરુ સત્પાત્ર શિષ્યને પોતાની સર્વસ ઉપાસના શક્તિ તપ બધું જ એને આપી દે. લે મયા તે કથિત હતું. મારાથી કહેવાયેલો આ યોગ પણ તને પૂર્ણ રીતે ફળશે. અને યોગ ફળ્યો તે 130 વર્ષની આયુષ્ય પણ સેવા કરતા હરતા ફરતા એ શક્તિ સેવાની ઉપાસના, એ સેવા ભક્તિ, દાસ્ય ભક્તિ, કે જે મહારાજે આટલી બધી શક્તિ આપી, ઉર્જા આપી કે 130 વર્ષે પણ સ્વસ્થ થઈને બધી સેવા કરે. મયા તે કથિતો યોગઃ કહ્યું. અને અંતકાળે પણ જય મહારાજના સાનિધ્યમાં, જય મહારાજના સ્વરૂપમાં પોતાની ચેતનાને વિલીન કરી દીધી. આથી મોટું શ્રેષ્ઠ કયું વરદાન હોઈ શકે, અને આથી વિશેષ કઈ કૃપા હોઈ શકે કે મૃત્યુ વખતે સહેજ પણ પીડા નહીં, પોતાના ઈષ્ટ આરાધ્ય ગુરુ ભગવાનની સેવા પૂજા સ્મરણ છેક છેલ્લા દિવસ સુધી. મયા તે કથિતો યોગા, યોગની અંદર હોય આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિ, અને અંત સમયે પણ પોતાની સ્વેચ્છાએ સમાધિ લઈ લીધી. તો એ જે યોગ આપ્યો અને તે યોગના ફળ સ્વરૂપે લક્ષ્મણદાસજી મહારાજના આપણે દર્શન કરી શક્યા. જય મહારાજની 37 વર્ષ સુધી સેવા કરી, આવા સેવાના ફળ બતાવ્યા. ભક્તિના પણ ફળ છે. અને લક્ષ્મણદાસજી મહારાજને ગુરુ શિષ્ય વચ્ચેનો જે નાતો હતો અને જે કઈ ભાવો હતા એ તો આટલે સુધી વ્યક્ત થઈ ગયા. પણ હવે પછીમાં જે મહાત્મા બતાવ્યું છે એમાં એની અંદર જે નિત્ય ઉપાસના કરે છે, નિત્ય નિયમથી પાઠ કરે છે, એમને શું પ્રાપ્ત થશે. અને પાછું જય મહારાજની આ સ્તુતિનો પાઠ કયા કયા સમયે કરવો અને કયા સમયે એને શું શાની પ્રાપ્તિ થશે એ પણ સ્પષ્ટ બતાવી દીધું છે. અને જય મહારાજ પોતાના શ્રીમુખથી બોલ્યા છે, શ્રી સંતરામ ઉવાચ. જેણે રચના કરી છે સ્તોત્રની, પણ એનામાં જય મહારાજ નો ભાવ તો આવ્યો છે. અને જય મહારાજ નો ભાવ આવ્યો છે તારે બોલે સંતરામ ઉવાચ. મયા તે કથિતો યોગ સોપી ત્વયિ ભવિષ્યતિ ભક્તિર ભવિષ્યતિ તાત દુર્લભાંશ્ચાન્ય દેહિનામ. જય મહારાજના શ્રીમુખમાં વચન મૂક્યા છે, શબ્દો મૂક્યા છે. એટલે આપણે તો વાંચીએ, નિત્ય પાઠ કરીએ એટલે એમ કે આ તો જય મહારાજે પોતાના શ્રીમુખથી આપણને ફલશ્રુતિ આપી છે. ક્યારે નિત્ય નિયમનો પાઠ કરવાથી શું શું પ્રાપ્ત થાય એ પણ આપ્યું છે. અને સ્વાભાવિક છે, સહજ છે, ખેતી કરવા જઈએ, નોકરી કરવા જઈએ કે વેપાર કરવા જઈએ, નફો તો ઈચ્છીએ જ ને. નહીતર નોકરી ધંધો કે ખેતી કરવા કોણ જાય, એની ફલશ્રુતિ કઈ મળવાનું છે માટે જાય છે. એટલે અહીંયા અગાડી પણ, અને સાહજિક છે કે માણસ આ સાંસારિક દુનિયાના જીવનની અંદર પોતાના જીવન માટે કઈક અપેક્ષા રાખતો જ હોય, મને પગાર મળે, ભગવાન ની ભક્તિ કરું તો હું સુખી થઉં, ભગવાનના સ્તોત્ર નો નિત્ય નિયમ કરું તો મને એમાંથી મળે તો શું મળે. પ્રાતઃ કાલે સ્તોત્રમિદમ મત સમીપે વિશેષત, પ્રાતઃ કાલ ની અંદર વિશેષ ભાવપૂર્વક જે આ સ્તુતિ નો પાઠ કરે છે, ધનમ આપનોતી ધન કામશ્ચયો નર, એને ધનની ઈચ્છાઓ આપવું, ધન આપવું, ધન ધનની ઈચ્છાઓ પણ એને પૂર્ણ કરાવું છું. સ્તોત્રેણામને નમામ નિત્યમ તોષ્યંતિ ભુવિયે નરા, નિત્ય પાઠ કરે. આ ધરાતલ ઉપર રહેનાર જે નિત્ય પાઠ કરે એને સંતોષ આપું છું. તોષ્યંતિ ભુવિયે નરા, જીવનમાં સંતોષ ન હોય તો માણસ શાંતિથી જીવી ના શકે. સંતોષમ ઈ પરમ સુખમ, નૈરાશ્યમ ઈ પરમ સુખમ. સંતોષ એ પરમ સુખ છે. તો આટલે સુધી કહ્યું ધન કામશ્ચયો નર, આટલું મળશે એને. જેમ બાળકને નિશાળ ના જતું હોય એને ફોસલાવવામાં આવે, લે આટલું કર, લઈ જા બસ નિશાળ જવાનું, ચાલો મૂકવા આવું છું, લે આ તને આપું છું, ગમે તે રીતે લઈ જઈએ. એમ ફલશ્રુતિ એ તો માણસને દેખાડેલા પ્રલોભન પછીથી નિત્ય નિયમમાં એને પરોવી દેવો, કે શ્રદ્ધાપૂર્વક એ નિત્ય નિયમ કર્યા કરે, તેનું કલ્યાણ થાય, એને શાંતિ મળે, એના સમયનો સદુપયોગ થાય. બાકી માણસ સમયનો દુરુપયોગ કેટલો બધો કરે છે, એકલો બેઠો બેઠો વિચારોથી પણ સમયનો ભયંકર દુરુપયોગ કરતો હોય છે, અને સમયના દુરુપયોગની સાથે એ ભગવાને આટલું સુંદર આરોગ્ય વાળું નિરોગી શરીર આપ્યું છે એની અંદર પણ એ સ્થિતિ ગુમાવી બેસે છે, અને સમયનો દુરુપયોગ થઈને રોગી પણ થાય. વિચારના રોગો હોય, મનના રોગો હોય, શરીરના રોગો હોય, સમયનો દુરુપયોગ થાય. તો પ્રલોભનથી પણ એને આકર્ષી લઈને એના કલ્યાણના માર્ગે ચડાવી દેવો, જે પ્રભુ ભક્તિને ભગવત સ્મરણ કરી શકે. તમને લાલચ આપી હશે કે ભાઈ તમે આટલું કામ કરજો, તમને આટલો પગાર આપવામાં આવશે, ચાલો નોકરીએ જઈએ, પણ પગારની લાલચ આપે જ નહીં તો બીજે તક ભાઈ ચાર દાડા આવે, 15 દાડા ના આવી જાય કે શું કરું, નતો આવી શક્યો, કેમ આ તો એમાં ક્યાં એમને જ કામ કરવાનું છે. એટલે ફલશ્રુતિની પાછળનો ઉદ્દેશ એ છે કે માણસ પોતાના જીવનમાં ધર્મ તરફ, ભગવદ્ ભક્તિ તરફ વળતો જાય, સ્વાર્થથી પછી આપોઆપ નિસ્વાર્થ થઈ જશે, એને નિત્ય નિયમ કરતો હશે, પણ એની ફલશ્રુતિને વાંચતો પાઠ કરતો હશે, પણ એના તરફ લક્ષ નહીં હોય, ચલો મારો પાઠ થઈ ગયો. જેમ વિષ્ણુ સહસ્ત્રનો પાછળનો મહાત્મ્ય છે, કેટલી બધી વાતો કરી છે, તો એ બધાને બધાની પાછળનો ઉદ્દેશ શું, કે સાધકને શરૂઆતમાં પોતાનામાં પરોવા માટે પ્રલોભન આપી દેવું, અને પ્રલોભન હોય એટલે સહજ રીતે એને કરવાની ઈચ્છા થાય, નિષ્કામ ભાવ હોય અને છતાંય પ્રસાદ મળે, અને પોતાનું જીવન છે, જીવનની અંદર સાધનની જરૂરિયાત પડે તો ભગવાનને પ્રાર્થના પણ કરે, પ્રભુ હું આવી રીતે દુઃખી છું, આવો ભૂખ્યો છું, મારી આટલી જરૂર છે, તો પ્રાર્થનાથી ભગવાન પણ સમજે કે નિસ્પૃહતા તો, પરિપૂર્ણ નિસ્પૃહતા તો કોઈની પાસે હોતી નથી, પણ જે કઈ છે તો એને ભગવદ્ ભક્તિ તરફ એના જીવનને સાચા માર્ગે લઈ જવા માટે પણ એના પ્રલોભન ત્યાં મૂકવા પડે, એ લઈને આગળ ચાલે. અને એક સમય એવો આવે કે એના જીવનમાંથી જે જે સ્તુતિના ની ફલશ્રુતિઓ છે એને છોડી દેવું, શું કરવું છે? ભગવાનની ભક્તિ કરી બહુ સરસ છે. શિવમહિમના સ્તોત્રની અંદર ઘણા બધા હોય છે કે નમો ને અધિષ્ઠાય, ત્યાં સુધી જ પાઠ કરે, બાર અર્ષે ત્યાં છે, પછી અટકી જાય. એ મહાત્માને આપણે શું કરવું છે? પઠતી અધિ મનુષ્ય પ્રાંજલિ નાન્ય ચેતા, પણ ભાઈ અમારે નથી જોઈતું કશું. અકામ નિષ્કંચન. તો આ જે ફલશ્રુતિનો પાછ, કોઈ પણ ધર્મ કાર્ય ને, કોઈ પણ સ્તુતિના કાર્યની, સેવાના કાર્યની પાછળ કોઈ પણ ફલશ્રુતિ આપી હોય ને, એ ફલશ્રુતિ તો એક માત્ર પ્રારંભિક સાધકના જીવનને માટે છે. પણ એ સાધક જયારે એ સાધનના માર્ગે આગળ વધે ને, ત્યારે ફલશ્રુતિ એના મનમાં ગૌણ બની જતી હોય છે કે મારે તમારો નિત્ય નિયમ કરવો છે. ગીતાજી આખી જ આખો નિત્ય નિયમ પાઠ કરે, એમાંથી જીવન સમજાય. પણ પછી લાવો જોઈએ મહાત્માને વાંચીએ જોઈએ, એમાં તો પ્રલોભનો મૂક્યા જ હોય. એટલે માણસને એક વાર એ માર્ગે ચઢાવવા માટે પણ આની આવશ્યકતા હોય છે. બાળક છે, એને ઔષધ આપવું છે તો ગમે તે બીજા કશાકમાં ભેળવીને પણ આપી દઈશું, પછી સમજવું થશે, સમજતું થશે, પછી એને બીજા દવા સીધી જ લઈ લેશે. કેમ કે આ તો મને લાભપ્રદ છે, આરોગ્ય કરવા વાળી જ છે, માટે લાવો સીધી જ લઈ લઉં. એટલે કે તને પેડો આપીશ, લે તને બિસ્કીટ આપીશ, તો આ દવા ખાઈ અને આઈસ્ક્રીમ ખવડાવીશ, આમ પ્રલોભન આપીને. પણ પછી બાળક પોતે સમજે કે આ દવાથી તો મને આરોગ્ય મારું સારું રહે છે. એમ નિત્ય નિયમની અંદર પણ શરૂઆતમાં વ્યક્તિને એ માર્ગે ચાલો ને હું દુઃખી છું ને, મારે આની આવશ્યકતા તો છે ને, આનો આટલો નિત્ય નિયમ કરીશ તો મને આ મળશે ને, મારી આપત્તિ દૂર થશે. પણ પછી એમાંથી એને ભાવ જાગ્યો, એ નિત્ય નિયમ કાયમ નો બની ગયો, પછી આગળ જતા એને એટલા સરસ ભાવ પ્રાપ્ત થાય કે ફલશ્રુતિ તરફ એનું લક્ષ નહીં હોય. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે, પણ પાઠ કરીને નમો સ્વનંદાય કરીને છોડી દેશે, બસ આગળના પાઠની આપણે શું જરૂર છે? એના એમ પઠતે સ્તવ બધી વાત કરશે. એટલે દરેક ઉપાસનાની પાછળ, દરેક સ્તુતિની પાછળ કે દરેક ગ્રંથની પાછળ આપેલું મહત્વ અને કંઈક પ્રલોભન, એ પ્રલોભન નથી, પ્રસાદી છે. એના એમ પઠતે સ્તવ કહી દીધું કે તમને આટલો લાભ થશે, કરો આનંદથી. પ્રાતઃ કાલે સ્તોત્રમિદમ મત સમીપે વિશેષત પઠિત્વા ધનમ આપનોતિ ધન કામશ્ચયોદર. એને પૂરતું ધન સાધન મળી ગયું, હાશ મારી ઉપર આટલી બધી કૃપા થઈ ગઈ, ચલો આ માર્ગ બહુ સારો છે, શાંતિથી ભજન તો થશે. પછીથી એ લાલચ લોભ મૂકી છૂટી જાય, માત્ર ભક્તિ સાધન ઉપાસના બની રહે. પણ જે મહારાજે તો પોતાના શ્રી મુખે કહ્યું, મધ્યાહ્ને પઠનાદ નિત્યમ પ્રાપ્નુયાત પુત્રમુત્તમમ. એને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થશે. એટલે જેને સંતાનની પ્રાપ્તિની ઈચ્છા હોય તે સંતાન પ્રાપ્ત કરી લે, હાશ મારી પર ભગવાને જે મહારાજે કૃપા કરી, ચાલ હવે તો હું કાયમને માટે ભગવાનની ઉપાસના, આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હું કાયમ કરીશ. એટલે એ બધા જ પ્રસાદીના ભાવોની પાછળ લક્ષ આ છે કે એ પ્રસાદના દ્વારા એ હંમેશને માટે, કાયમને માટે કલ્યાણના માર્ગે એ જોડાઈ જાય. જાનકીદાસજી મહારાજ હતા, તો અમારા બધા નાની નાની ઉંમર આવીએ, સવારે વહેલા ઉઠીને મંદિર મારા શ્રી પધારે, એટલે કઈક ને કઈક હાથમાં પકડ, સવારમાં ભૂખ લાગી જાય નાની ઉંમર, એટલે લાડવો છે, કઈ છે, માલપુડો છે, કઈક રોજ આપી દે, ભલે તે વખતે એ સમજ હતી કે એમ ચાલો ભૂખ લાગે છે અને મારા શ્રી આપ, પણ એ લાલચ, એ લાલચ હતી, એ વર્ષો વીતી ગયા. પણ આજે હવે હવે તો જે મહારાજે બતાવેલા માર્ગે સુરત શબ્દ પ્રલોભનો હોય અમુક હદ સુધી હોય સાધક ને ઉપાસક ને પછી છૂટી જાય. પણ એ શરૂઆતના પ્રારંભિક ઉપાસક અવસ્થાની અંદર એને આ બધું જ સમજાવવું પડે, બતાવવું પડે, પછીથી એ પોતાના સ્વકલ્યાણના માર્ગે આગળ વધી શકે છે. જય મહારાજ.